प्रेरणा नंबर 233। प्रभु प्रशांतिनो निखिल निलय, शांतिमा सर्जनात्मक शक्ति छे, निष्क्रियता नथी, स्वस्थ एकाग्र चित्त थी कर्तव्य कर्म करवा थे शक्ति ने निरर्थक क्षति थती नथी। प्रमाद थी निष्क्रियता अने शिथिलता आवे जारे सकाम श्रमना अतिरेक थी शरीर रुग्ण बने, एज रीते चित्तनी व्यग्रता निरर्थक चिंतन अने नकारात्मक विचारों थी शांति नो ह्रास थाय। समय शक्ति नो व्यर्थ व्यय थाय, मन रुग्ण बने, शांति नु एक सूक्ष्म सौंदर्य छे। सूक्ष्म जगत नो प्रभा प्रसरण शरीर नो स्वाभाविक सौष्ठव अने मुखाकृति ने प्रसन्नता, मन चित्त ने अभिव्यक्त प्रशांति, आपणो उद्गम स्थान शांति छे अने विराम स्थान पण शांति। जीवन नु लक्ष्य परम शांति। आ प्रेरणा मां पूज्य भाए शांति पर विशेष भार मुक्यो छे। प्रभु खुद शु छे? निखिल, संपूर्ण प्रशांति नु निलय निवास स्थान छे। शांति ने अंदर सर्जन करवानी शक्ति रहेली छे। शांति ने पूज्य भाई निष्क्रियता कहता नथी। स्वस्थ एकाग्र चित्ते कर्तव्य करवा थे कर्म करवा थे शक्ति ने निरर्थक हानि थती नथी, क्षति थती नथी, शक्ति वेड़फाती नथी। प्रमाद थे निष्क्रियता अने शिथिलता आवे। आळसू बनीने पड्या रहिए, प्रमादी थईए तो आपणामां निष्क्रियता आवे छे, आपणे शिथिल बनीए छीए। જ્યારે સકામ શ્રમના અતિક્રમથી, જ્યારે સકામ શ્રમ હોય આપણને જોઈતી વસ્તુ માટે, આપણી કામના માટે જે આપણે શ્રમ કરતા હોય એ શ્રમનો પણ જ્યારે અતિરેક હોય, વધારે પડતો સકામ શ્રમ બને, ત્યારે શરીર રુગ્ણ બને છે, રોગિષ્ઠ બને છે। એ જ રીતે ચિત્તની વ્યગ્રતા, चित्त जयरे व्यग्र होए, अशांत होए, निरर्थक चिंतन नहीं करवाना विचारों, अने नेगेटिविटी थी भरपूर होए, त्यारे शांति नो रास थाय छे, त्यारे शांति मरी परवारे छे। समय शक्ति नो व्यर्थ व्यय थाय छे। પહેલામાં શરીર રુગ્ણ બનતું હતું, જ્યારે આ નેગેટિવિટીથી મન રુગ્ણ બને છે, મન રોગિષ્ઠ બને છે। તો શાંતિ શું છે? કેવી રીતે ખબર પડે કે આ શાંતિ છે? શાંતિનું એક આગવું સૌંદર્ય છે, સૂક્ષ્મ સૌંદર્ય છે, અતિ સૂક્ષ્મ આંતરિક સૌંદર્ય છે। સૂક્ષ્મ જગતનું પ્રભા પ્રસરણ, સૂક્ષ્મ જગતની અંદરથી એની પ્રભા આવે છે, એનું તેજ આવે છે, એનું ઓજ આવે છે અને એનું પ્રસારણ, એટલે શાંતિનું એક સૂક્ષ્મ સૌંદર્ય, જેનું ઉદ્ભવ સ્થાન જ સૂક્ષ્મ જગત છે। શરીરની અંદર સ્વાભાવિક સૌષ્ઠવ હોય, નેચરલ કન્ડિશનની અંદર એક સરસ મજાનું સૌષ્ઠવ વાળું શરીર હોય અને મુખાકૃતિ મુખ પર ગજબની પ્રસન્નતા હોય, આંખોમાં હોય, મુખ પર હોય, પ્રસન્નતાનો ભાવ હોય કે જે સૂક્ષ્મ જગતમાંથી તમારા મુખ પર રેલાતો હોય, તમારે આંખો ઉપરથી વ્યક્ત થતો હોય, આ મનની અને ચિત્તની એક અભિવ્યક્તિ છે જે શાંતિ કરતા પણ વિશેષ છે, પ્રશાંતિ. આપણું ઉદ્ગમ સ્થાન, આપણો ઉદ્ભવ શાંતિમાંથી જ થયો છે. આપણું વિરામ સ્થાન પણ શાશ્વત કાયમ એ શાંતિ જ છે. જીવનનું લક્ષ્ય પણ પરમ શાંતિ જ છે, તો એનું ગંતવ્ય પણ પરમ શાંતિ જ હોય અને એનું પ્રાપ્તવ્ય પણ પરમ શાંતિ પ્રશાંતિ જ હોય.
પ્રેરણા નંબર 234. અંતરના અગાધ ઊંડાણમાં કૃષ્ણ તન્મયતામાં પગમાં ઘૂંઘરું બાંધે મીરાન નાચતી હશે. એ કેવી ભાવાપન્ના હશે? વ્રજને કોઈ ભાવ કુંજ ને કુંજમાં વિચરતી હશે. કાશ્મીરનું અમૂલ્ય રતન લલ્લેશ્વરી હરપ્રિયતાના અતિ ગહન સ્તરે આશુતોષના પ્રેમમાં ડૂબી જાય, દેહભાન ભૂલી જાય, વસ્ત્રોને વિસરી જાય, મધુર કંઠે ગીત ગાતી હશે, સ્તુતિ કરતી હશે. એ દર્શન કેટલું પાવનકારી હશે! તદન વિરક્ત અવસ્થામાં નિસેમ નિસંગ રહી હાથમાં કરતા લય કૃષ્ણ પાછળ ઉન્મત બને, ભજનો દ્વારા જીવનમાં પ્રભુ પ્રેમનો પ્રવાહ વહાવે, ભારતને ગૌરવાન્વિત કર્યો. એ મહેતા નરસિંહ કેવા દિવ્ય લોકનો પ્રવાસી હશે! મધુશાળાના પ્રેમે ઈશ્ક એ હકીકીમાં મસ્ત આકંઠ મધુપી મતવાલી હાલતમાં મહાલતા, રૂમી અને હાફેઝની મસ્તી કેટલી જ્યોત્સનામયી હશે! વિશ્વના પરમ તેજસ્વી મર્મે રહસ્યવાદી રત્નો આંડાલ જગતબંધુ રાબિયા મંસૂર ભાવ જગતના યાત્રિકોને વિવિધ રંગે રત્નમાળા છે. પૂજ્યભાઈ, આ પ્રેરણાની અંદર ભગવદ્ નામ સ્મરણની અંદર, ભગવદ્ સંકીર્તનની અંદર, ભગવદ્ ભાવની અંદર અગાધ ઊંડાણમાં ઊંડા ઉતરેલા ભક્તો કે જે પોતાનું અસ્તિત્વ વિસરી ગયા છે, આ જગત વિસરી ગયા છે, ને સેમ જગતની અંદર પ્રવેશ થઈ ગયો છે અને જગતથી નિસંગ થઈ ગયા છે, એવા ભક્તોને પૂજ્યભાઈએ અહીંયા હારમાળા રૂપે યાદ કર્યા છે. કૃષ્ણ તન્મયતાની અંદર પગમાં ઘૂંઘરું બાંધીને મીરા નાચતી હશે, એને કેવો ભાવ હશે! મેવાડની મહારાણી વ્રજના કોઈ ભાવ ભર્યા કુંજ ને કુંજમાં ભિક્ષુણી બનીને વિચરતી હશે. એ દ્રશ્ય કેટલું ભાવોન પણ હશે. એવી જ રીતે કાશ્મીરનું અમૂલ્ય રતન લલ્લેશ્વરી ભગવાન આશુતોષની ભક્ત હર પ્રિયતાના ગહન સ્તરે એકદમ ઊંડે ઉતરીને આશુતોષના પ્રેમમાં ડૂબી જઈને દેહભાન ભૂલી ગઈ, વસ્ત્રભાન ભૂલી ગઈ અને મધુર કંઠે એની સ્તુતિ કરતી હશે. આ દર્શન કેવું પાવનકારી હશે. આપણા નરસિંહ મહેતા તદ્દન વિરક્ત, તદ્દન નિસંગ, હાથમાં કરતાલ લઈને કૃષ્ણ પાછળ ઉન્મત્ત બને, પાગલ બને, ભજનો દ્વારા જીવનમાં પ્રભુ પ્રેમને વહેતો મૂકીને ભારતને ગૌરવ પ્રદાન કર્યું એ મહેતા નરસિંહ કેવા દિવ્ય લોકનો પ્રવાસી હશે. ક્યાં ક્યાં એનું પદાર્પણ થયું હશે. એવી જ રીતે મધુશાલાના પ્રેમી કે જેણે ભગવાનના નામને મદિરા પીધી છે, એના પ્રેમમાં પાગલ બન્યા છે, એવા ઈશ્ક એ હકીકીની અંદર મસ્ત આ કંઠ મધુ પીધું છે. ભગવદ નામનો મતવાલી હાલતમાં માલે છે એવા રૂમી અને હાફિઝની મસ્તી કેટલી ગૌરવપૂર્ણ હશે ને કેટલી જ્યોત્સનામય ચાંદનેથી આવૃત રૂપેરી અને શીતળ હશે. આ બધા વિશ્વના પરમ તેજસ્વી તારલાઓ, મર્મીઓ, રહસ્યવિદો, આ બધા વિશ્વના રત્નો જેની અંદર પૂજ્ય ભાઈ આંડાલ, જગતબંધુ, રાબ્યા, મનસૂર બધાને ભાવ જગતના યાત્રિકો કહ્યા છે અને આ બધાની એક વિવિધ રંગી રત્નમાળા ગુંફાઈને બને છે. જેમણે પોતાના જીવનની અંદર તો ક્રાંતિકારી પરિવર્તન કર્યું પણ જન સમાજમાં પણ ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા. જય હો, જય હો. પ્રેરણા નંબર 235. પુણ્ય પ્રભાયુક્ત પોણે અંધારામાં વિકસી અજવાળામાં વિલીન થવાની તારી પ્રક્રિયા અદ્ભુત છે. અજ્ઞાત રીતે રાત્રિના અંધકારમાં તારી કળી ખીલે છે, ફૂલ બને છે. સમૃદ્ધ સુરભિ તારી હસ્તીની સાક્ષી પૂરે છે. તને કોઈ પ્રશંસાની અપેક્ષા નથી. તારા તરફ કોઈ દ્રષ્ટિ ફેંકે એની તમન્ના નથી. પ્રશંસાની ઝંખના અવિકસિત અહંકારયુક્ત ચેતનાને જ હોય છે. તું તો તારા વિકાસમાં અને પવિત્ર ભાવોને વિલક્ષણ મસ્તીમાં મસ્ત છે, જે આત્મમસ્તીની ઘણી નિકટ છે. સુરભિથી ભાવ વિભોર ભક્તગણ ભ્રમરની જેમ આસપાસ ગુંજતા થાય છે. રજની ગંધા પણ તારી આ ગુણગાથા અને ગુણગૌરવથી પ્રભાવિત થઈ અંતર્મુખ બને, પોતાની સૌરભ છુપી રીતે વાતાવરણને અર્પી દે છે. કોઈક મર્મી, કોઈક સંત કે દ્રષ્ટિ સંપન્ન જ તારી આ રહસ્યમયતાની ઓળખ મેળવી શકે છે. આત્મગોપન કરે અજ્ઞાત રીતે અંધકારમાં ફેલી સુરભિ ફેલાવવાની તારી આ સદગુણ ચાતુરી અદ્ભુત છે. પૂજ્યભાઈ આ પ્રેરણામાં પોઈણીની વાત કરી
અને અંતે તો માનવ સમાજને જ એક નવી દિશા બતાવે છે. પૂર્ણી સફેદ સરસ મજાની અંધારામાં વિકાસ પામે છે. રાત્રિના સમયે 8 વાગ્યા પછી ખુલવાની શરૂઆત કરે છે અને જો આખું જ સરોવર સફેદ પૂર્ણીનું જ હોય તો એ પૂર્ણીથી આખું સરોવર ખીલી ઉઠે છે, મસ્તીની સુરભી ફેલાય છે. પ્રક્રિયા અદ્ભુત છે તારી ખીલવાની. અંધારામાં વિકસી અને અજવાળામાં તો વિલીન થઈ જાય છે. અજ્ઞાત રીતે રાત્રિના અંધકારમાં તારી કળી ખીલે છે, ફૂલ બને છે, સમૃદ્ધ સુરભિ તારી હસ્તીને સાક્ષી પૂરે છે. પરંતુ તને કોઈની પ્રશંસાની અપેક્ષા નથી, રાત્રે કોઈ હોતું જ નથી, તને અપેક્ષા પણ નથી કે આટલી સુંદર પૂર્ણી, આટલી મસ્ત મધુરી સમૃદ્ધની સુરભિ સૌરભ, આટલી સરસ એની હસ્તી, પણ કોઈ પ્રશંસા કરનાર છે નહીં અને તને પ્રશંસાની અપેક્ષા પણ નથી. તારા તરફ કોઈ દ્રષ્ટિ ફેંકે જુએ એની તને તમન્ના પણ નથી, આશા પણ નથી, અંદરથી ઈચ્છા પણ નથી. પ્રશંસાની ઝંખના અવિકસિત અહંકારયુક્ત ચેતના હોય એને જ હોય છે, એને જ પ્રશંસા જોઈએ છીએ, જે અવિકસિત છે, જેનો વિકાસ પૂર્ણપણે નથી થયો, જેનામાં અહંકાર છે, એવી ચેતનાને જ પ્રશંસાની અપેક્ષા હોય છે. તું તો તારા વિકાસમાં અને પવિત્ર ભાવોને વિલક્ષણ મસ્તીમાં મસ્ત છે. તું કેવી છે? તને તારા વિકાસમાં જ રસ છે, તારામાં ભાવો અતિ પવિત્ર છે અને તારી મસ્તી વિલક્ષણ છે અને મસ્તીમાં તું મસ્ત જ છે. જે ખરેખર તો આત્મ મસ્તીને ઘણી નિકટ છે. કોઈ પણ વ્યક્તિ જે પ્રભુ પ્રપન્ન થઈ ગઈ છે એ પોતાની આત્મ મસ્તીમાં જીવે છે. એને આજુબાજુનાનું ભાન નથી, અપેક્ષા નથી, પડી પણ નથી. એના પવિત્ર ભાવોને મસ્તીમાં એ મસ્ત હોય છે. આને આત્મમસ્તી કહેવાય. સુરભીથી ભાવ વિભોર ભક્તગણ ભ્રમરની જેમ આસપાસ ગુંજતા થાય છે. જ્યારે આવા ભક્તજનની, આવા સંતની, આવા મહાપુરુષની આત્મમસ્તી એને ગજબના રંગ રૂપ આપે છે, અલગ જ વ્યક્તિત્વ આપે છે, અલગ જ કરુણા અને મુખ પર અલગ જ આભા હોય છે. એની સુરભિ, એની ભાવના, એના વાઇબ્રેશન્સ ભક્તગણને ભાવ વિભોર બનાવે છે અને ભક્તગણને આજુબાજુ ગૂંથી લાવે છે, ખેંચી લાવે છે. જેમ ફૂલની સુરભિથી ખેંચાઈને ભ્રમરગણ આવે છે, એવી જ રીતે જે સંત છે, જે ભક્ત છે, જે સિદ્ધ છે, જે યોગી છે, એનાથી પ્રભાવિત થઈને ભ્રમરની જેમ ગુંજારવ કરતા ભક્તો આવી જાય છે. રજનીગંધા પણ તારા ગુણની ગાથા અને ગુણ ગૌરવથી પ્રભાવિત થાય છે. એ રાત્રે જ ખીલે છે, એ અંતર્મુખ બની જાય છે, બહેર જગતની એને પડી નથી. એ પણ પોતાની સૌરભ છુપી રીતે વાતાવરણને અર્પી દે છે. તારા ગુણ ગ્રહણથી, તારા ગુણ ગૌરવથી પ્રભાવિત થઈને રજનીગંધા પણ પોતાની સુરભિ વાતાવરણને છુપી રીતે અર્પણ કરી દે છે. કોઈક મર્મે, કોઈક સંત કે દ્રષ્ટિ સંપન્ન જ તારી આ રહસ્યમયતાની ઓળખ મેળવી શકે. કોઈ એવો મર્મે હોય કે જેને ભગવાનની લત લાગી હોય, કોઈ સંત હોય કે જેને દ્રષ્ટિનો ઉઘાડ થઈ ગયો હોય, એવો દ્રષ્ટિ સંપન્ન મહાપુરુષ હોય, એને જ આ તારી રહસ્યમયતાની ઓળખ મળે, બાકી ન મળે. આત્મગોપન કરીને અજ્ઞાત રીતે તું અંધકારમાં ખીલે છે, તારું આત્મગોપન કરે છે, તારા અસ્તિત્વનું તને ભાન નથી, કોઈ જુએ છે કે નહીં એની તને પડી નથી, તારી સુરભિ મસ્તીથી તું ફેલાવે છે. આ તારી સદગુણ ચાતુરી અદ્ભુત છે, અકલ્પ્ય છે, અગમ્ય છે, અચિંત્ય છે.
પ્રેરણા નંબર 236. લક્ષ્યહીન જીવન પશુતુલ્ય છે, જન્મ જીવન અને મૃત્યુ ઉચ્ચતર ઉપલબ્ધિ વિના રાહવિહીન રઝળપાટ. માનવ જીવન એ પ્રભુ દત્ત વિશિષ્ટ અનુગ્રહ છે. સર્વોચ્ચ ધ્યેય ભૂલવું એ ભાગવત દ્રોહ છે. ઉત્તમોત્તમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે. સંનિષ્ઠ પ્રયત્નથી ધ્યેય સિદ્ધિ શક્ય છે. નાની નાની ઉપલબ્ધિઓ હોઈ શકે, તેમાં સુખ દુઃખના દ્વંદ્વો હોય છે. સાચો આનંદ પ્રભુ પ્રત્યેની ગાઢ અનુરક્તિમાં છે. ઈશ્વર પણ પોતાના આનંદ માટે ભક્તોને મળવા વધારે ઉત્સુક છે. પૂજ્ય ભાઈ, આ પ્રેરણાની અંદર અમૂલ્ય માનવ જીવન અને એના ઉપયોગ વિશે સરસ સમજાવે છે. માનવ જીવન એ પ્રભુએ આપેલી મોટી ગિફ્ટ છે. પશુ પક્ષી જળચર સરિસૃપ આ બધાને આ સેન્સ નથી કે પોતાના જીવનનું ઉર્ધ્વીકરણ કરી શકે. ખાલી માનવ જ ભગવાનનું સર્વોત્કૃષ્ટ સર્જન છે અને માનવ જ પોતાનું ઉત્કર્ષ કરીને આધ્યાત્મિક રાહે પોતાનું ઉર્ધ્વીકરણ કરી શકે છે. અને ભગવાને એને આટલી તો બુદ્ધિ આપી જ છે કે પોતાનો સાચો રાહ પસંદ કરે અને આગળ વધે, એટલી અપેક્ષા તો ભગવાનને મનુષ્ય પાસે છે જ. મનુષ્ય એક વખત નિર્ણય કરે ને, પછી બુદ્ધિને મંદિરમાં જતા પહેલા પગરખાને બહાર ઉતારે, એમ બહાર મૂકી દે અને પછી હૃદયથી કામ કરે તો શ્રી વિગ્રહના દર્શન થાય. ત્યાં બુદ્ધિ વ્યવધાન છે, પણ રાહ નક્કી કરવા માટે ઉપયોગી છે. લક્ષ્યહીન, લક્ષ્ય નક્કી કર્યા વિના ખાવું પીવું અને સૂઈ જવું, જો આવું જ જીવન માનવનું હોય તો એ જીવન પશુતુલ્ય છે. જન્મ જીવન અને મૃત્યુ આ ત્રણે ઉચ્ચતર ઉપરના સ્તરને ઉપલબ્ધિ વિના રાહ વિનાને માર્ગ વિનાને માર્ગચ્યુત પથભ્રષ્ટ થયેલા લોકોની રઝળપાટ ખાલી છે. જન્મ જન્મ આવે છે, આ જ રીતે રઝળે છે, આ જ રીતે જન્મે, આ જ રીતે જીવે, આ જ રીતે મરે અને ફરીથી એ જ રઝળપાટ નવા જન્મથી શરૂ થાય. ઉચ્ચતર ઉપલબ્ધિ વિના માનવનું કલ્યાણ નથી અને એને કરવું જ પડશે. આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો બે પાંચ જન્મ પછી, પણ દરેક માનવે ત્યાં પહોંચવાનું છે. કારણ ભગવાનનો વિશિષ્ટ અનુગ્રહ એ જ માનવ જન્મ છે. ભગવાનને પ્રાપ્ત કરવા એ જ સર્વોચ્ચ ધ્યેય છે અને એ જ દરેક માનવની નિયતિ છે, એ જ દરેક માનવની ડેસ્ટિની છે. આગળ વધવું અને અલગ અલગ સ્તરના જે જીવન છે એની અંદર એ આગળ વધ્યા પછી જ સંપર્કમાં રહેવાય છે. અને એ બધાની સાથે જ્યારે તાદાત્મ્ય સધાય, જ્યારે એકતા સધાય, ત્યારે જે ગાન થાય છે એ વૃંદ ગાન થાય છે. ઉત્તમોત્તમ ધ્યેય પ્રભુ પ્રાપ્તિ છે. એ સર્વોચ્ચ ધ્યેય ભૂલવું એ ભાગવત દ્રોહ છે. સંનિષ્ઠ પ્રયત્નોથી ક્યારેક ક્યારેક ધ્યેય સિદ્ધિ શક્ય બને છે. નાની નાની ઉપલબ્ધિઓ હોઈ શકે, મળી શકે પ્રયત્નો કરવાથી. ક્યારેક મળે તો આનંદ થઈ જાય, પણ એ થોડી વારનો છે, પરમેનન્ટ નથી. ફરીથી આપણે આનંદ શોધવા નીકળીએ છીએ. ન મળે તો નિરાશ થઈ જઈએ. તો આ દ્વંદ્વોની અંદર આપણે જીવીએ છીએ, અને જે ઉપલબ્ધિ મળી એ પણ પરમેનન્ટ નથી. એને સાચવવાનો ભય, જતી રહેશે તો એ પણ ભય, અને જતી રહે તો ગજબના નિરાશ થાય એ પણ ભય. તો આમાં સુખ દુઃખના દ્વંદ્વો છે. પૂજ્ય ભાઈ સમજાવે છે, સુખ એટલે ઓછું દુઃખ ને દુઃખ એટલે ઓછું સુખ. સુખના ગર્ભમાં દુઃખ રહેલું છે અને દુઃખના ગર્ભમાં સુખ રહેલું છે. આ બધું ટેમ્પરરી છે. દ્વંદ્વો છે બધા. લાકડીનો એક છેડો પકડો તો બીજો આપોઆપ પકડાઈ જાય છે. તમે પ્રકાશને પસંદ કરો તો અંધકાર એને મેળાય જ આવી જાય છે. ઉષાને પસંદ કરો તો સંધ્યા એને મેળાય જ આવી જાય છે. સુખને પસંદ કરો તો દુઃખ આવીને ઊભું જ રહે છે. આ સુખ દુઃખના દ્વંદ્વો છે. સાચો આનંદ પ્રભુ પ્રત્યેની ગાઢ અનુરક્તિમાં છે. સાચો આનંદ ક્યાં મળે? પ્રભુ માટે ગાઢ પ્રેમ હોય, પ્રભુને મેળવવાની વૃત્તિ હોય, પ્રભુના ચરણ અને શરણની અંદર જીવન હોય, જ્યાં આપણી પાર્શિયલ શ્રદ્ધા હોય તો ભગવાન કૃપા કરીને એ શ્રદ્ધાને પૂર્ણ બનાવે છે. પાર્શિયલ ભક્તિ હોય તો ભગવાન કૃપા કરીને એનું દ્રઢીકરણ કરાવે છે. સરેન્ડર પાર્શિયલ હોય તો ટોટલ સરેન્ડર ભગવાન જ કરાવે છે. ભગવાનની અનુરક્તિની અંદર સાચો આનંદ, શાશ્વત આનંદ, અને એ આનંદ મળ્યા પછી જતો નથી. ઈશ્વરને પણ ભક્તો સાથે આનંદ લૂંટવો છે. આનંદ લૂંટવા અને આનંદ આપવા માટે જ એ અવતરણ કરે છે. ઈશ્વર પણ પોતાના આનંદ માટે ભક્તોને મળવા વધારે ઉત્સુક હોય છે, કારણ કે એ ભક્તો ભગવાનમય જીવન જીવે છે, સાચું જીવન જીવે છે, ઉર્ધ્વીકરણનું જીવન જીવે છે, દરેક સ્તરને આવરી લેતું જીવન જીવે છે. અને અહીંયા જ માણસનું જે ખરેખર કર્તવ્ય છે માનવ જીવનનું, એનું સાફલ્ય અનુભવાય છે. ગંતવ્ય જે છે એ જ પ્રાપ્તવ્ય બને છે એમની જ કૃપાથી. પ્રેરણા નંબર 237. હે બંધુ, મારી આંતર ચેતનામાં તે પ્રગટાવેલ નીલ રત્નદીપ નિરંતર ઠંડી પ્રભાવ ફેલાવી રહ્યો છે. એ કદી બુજાતો નથી, સ્વયં પ્રકાશિત છે. એના ઠંડા પ્રકાશમાં મારી ચેતના વારંવાર સ્નાન કરી શીતળ થાય છે ત્યારે આંતરબાહ્ય શૈત્ય વરસે છે. ચેતના પારદર્શક હોવાથી એનો પ્રકાશ અને આંદોલનો બહાર ફેલાય છે. અનેક જિજ્ઞાસુ યાત્રિકોના આવરણગ્રસ્ત દીપોને અનાવૃત કરવામાં આ દીપ સહાયક બને છે. અસંખ્ય દીપો પ્રગટાવતા દીપાવલી રચાય છે. યાત્રિકોની યાત્રા ગંતવ્ય સ્થાને સરળતાથી પહોંચે છે. જ્યાં પ્રકાશ દીપ રત્ન સમો સ્વયં શીતળ અને શાશ્વત પ્રકાશમાન છે. આ પ્રેરણામાં પૂજ્ય ભાઈ જેનો આંતર દીપ પ્રગટી ચુક્યો છે, જેની ચેતના સ્ફટિક જેવી સ્વચ્છ અને આરપાર ક્લિયર જોઈ શકાય એવી છે, એનું વ્યક્તિત્વ કેવું હોય, એ પોતે કેવો હોય એનું વર્ણન છે. એ પોતે બોલી રહ્યો છે અને હે બંધુ, મારી આંતર ચેતનામાં તે પ્રગટાવેલ રત્નદીપ, તે જે રત્નદીપ મારી આંતર ચેતનામાં પ્રગટાવ્યો છે ને, આ બોલનાર ભક્ત છે. એ ભક્ત બંધુ તરીકે ભગવાનને સંબોધન કરે છે. પૂજ્ય ભાઈએ આપણને એવું સમજાવ્યું છે, ભગવાન સાથે એક રિલેશન બાંધી લો, જે તમને ગમે તે, એ પછી ભગવાન અને ભક્તનો હોય, માતાનો હોય, પિતાનો હોય, બંધુનો હોય, સખાનો હોય, ગમે તે હોય, તમને ગમે એવો એક સંબંધ બાંધી લેશો તો ભગવાન તમને બહુ નજીક લાગશે. અને કેટલી બધી પ્રાર્થના પ્રેરણામાં હે બંધુ, હે સખા, હે આત્મન, આવા બધા સંબોધનો પૂજ્ય ભાઈએ કર્યા છે. પરંતુ અહીંયા તો જેની ચેતના જાગૃત થઈ ગઈ છે એ ભગવાનને બંધુ તરીકે સંબોધે છે. તે મારી આંતર ચેતનામાં રત્નદીપ પ્રગટાવ્યો છે, જે નીલો નીલો છે, એનો નીલો પ્રકાશ છે, એની ઠંડી આભા છે, શીતળતા છે, એ દાહક નથી, એ દાહક બિલકુલ નથી, એ નિરંતર સતત અવિરત અનવરત ઠંડી શીતળ પ્રભા ફેલાવી રહ્યો છે. આ દીપ કદી બુઝાતો નથી, કારણ કે પોતે સ્વયં પ્રકાશિત છે. એના ઠંડા પ્રકાશમાં, એના શીતળ પ્રકાશમાં મારી ચેતના વારંવાર સ્નાન કરે છે. મન થાય ત્યારે સ્નાન કરે છે, ઈચ્છા થાય ત્યારે સ્નાન કરે છે. આ ચેતનાની અંદર એના ઠંડા પ્રકાશમાં મારી ચેતના વારંવાર સ્નાન કરીને શીતળ થાય છે. કેમ કે સ્વયં નીલરત્ન જે છે, નીલરત્ન દીપ છે, એ પોતે શીતળ છે, અને એમાં સ્નાન કરવાથી ચેતનાને શીતળતા જ મળે. ચેતના શીતળ થાય છે અને ત્યારે એનું રિઝલ્ટ એ આવે છે, આંતર બાહ્ય શૈત્ય વર્ષે છે. મારા આંતર જગતમાં, મારા આંતર દીપની અંદર શીતળતા વર્ષે છે અને એ શીતળતાનું પ્રતિબિંબ બહિર જગતમાં પણ પડે છે. તો એને કારણે આંતર બાહ્ય, અંદર અને બહાર બંને જગ્યાએ શીતળતા વર્ષે છે. ચેતના પારદર્શક હોવાથી એનું પ્રકાશ અને આંદોલનો બહાર ફેલાય છે. ચેતના હવે પારદર્શક બની ગઈ છે, સ્ફટિક જેવી બની ગઈ છે. ગોમુખ પાસે ગંગાનું પાણી જેટલું સ્વચ્છ છે કે જેમાં રેતી અને પથ્થર પણ ક્લિયર દેખાય છે, એવી ચેતના સ્ફટિક જેવી, ગોમુખના પાણી જેવી ક્લિયર બની ગઈ છે. એને આરપાર જોઈ શકાય છે, એકદમ પારદર્શક થઈ ગઈ છે અને એનો પ્રકાશ પારદર્શક હોવાને કારણે પ્રકાશ અને સાથે સાથે આંદોલનો, વાઇબ્રેશન્સ એ પણ બહાર ફેલાય છે. અંદર જે અનુભવું છું એ પ્રકાશ, એ શીતળતા અને વાઇબ્રેશન્સ પારદર્શક ચેતના થઈ ગઈ છે, જેને કારણે બહાર પણ ફેલાય છે, બહારના જગતમાં પણ આવે છે. અનેક જિજ્ઞાસુ યાત્રિકોના આવરણગ્રસ્ત દીપોને અનાવૃત કરવામાં આ દીપ સહાયક બને છે. જે વાઇબ્રેશન્સ બહાર ફેલાય છે, જે શીતળતા બહાર ફેલાય છે, જે પ્રકાશ બહાર ફેલાય છે, એને કારણે ઘણા જિજ્ઞાસુ આવે છે. આવા યાત્રિકો એનો દીપ આવરણગ્રસ્ત છે, જે ક્લિયર નથી થયો, જે શીતળતા નથી આપતો, જે પ્રકાશિત નથી થયો, જે પારદર્શક નથી થયો, એવા દીપોને અનાવૃત કરવામાં આ દીપ સહાયક બને છે. આવા જે વ્યવધાન વાળા દીપો છે એને અનાવૃત કરી નાખે છે, એને ખોલી નાખે છે, એનું આવરણ હટાવી દે છે. આ આવરણ હટાવવામાં, અનાવૃત કરવામાં આજે શીત પ્રકાશિત દીપ છે, રત્ન દીપ છે, જે મારી આંતર ચેતનામાં તે પ્રગટાવ્યો છે, એ બીજા બધા દીપને જે આવૃત થયેલા છે એને અનાવૃત કરવામાં સહાયક બને છે, જેને કારણે અસંખ્ય દીપો પ્રગટી ઉઠે છે અને દીપાવલી રચાઈ જાય છે, દીપમાળા રચાઈ જાય છે. યાત્રિકોની યાત્રા ગંતવ્ય સ્થાને સરળતાથી પહોંચે છે. કેટલા બધા યાત્રિકો આવ્યા, આ આંતરદીપે કેટલા બધા યાત્રિકોનો આંતરદીપ પ્રગટાવી દીધો, જેને કારણે એક દીપમાંથી અનેક દીપ પ્રગટ્યા, દીપાવલી રચાઈ ગઈ, દીપોની હારમાળા રચાઈ ગઈ. અને આને કારણે આ રસ્તે જનારા યાત્રિકો આ પ્રકાશની અંદર, આ શીતળતાની અંદર સ્નાન કરતા કરતા ગંતવ્ય સ્થાને જ્યાં પહોંચ્યું છે ત્યાં સરળતાથી પહોંચે છે. જ્યાં આ પ્રકાશ દીપ રત્ન સમો સ્વયં શીતળ અને શાશ્વત પ્રકાશમાન છે, જે જગ્યાએ આ પ્રકાશ દીપ, આ નીલ પ્રકાશ દીપ, આ રત્ન દીપ, આ શીતળ દીપ, આ પ્રકાશિત દીપ, આ આંતરબાહ્ય ચેતના પારદર્શક કરે છે, ઓ પારદર્શક દીપ ગંતવ્ય સ્થાને યાત્રિકોની યાત્રા સરળ બનાવીને પહોંચાડે છે. એ ગંતવ્ય સ્થાન ખુદ જ પ્રકાશદીપ છે, એ રત્ન સમો સ્વયં શીતળ અને શાશ્વત પ્રકાશમાન છે, કેમ કે સ્વયં પ્રકાશિત છે. એને દિવેલ, કોળિયું કે વાટની જરૂર નથી, એને પ્રગટાવવાની હવે જરૂર નથી, કારણ કે આંતરદીપ પ્રગટી ચૂક્યો છે અને થોડી વાર પ્રગટીને બુઝાય એવો નથી. આ તો શાશ્વત પ્રકાશમાન છે. આજ આપણું ગંતવ્ય, આજ આપણું પ્રાપ્તવ્ય અને આ દીપાવલી દીપોની હારમાળા અહીંયા સરળતાથી પહોંચી જાય છે. કેટલી મોટી મસ્ત વાત પૂજ્યભાઈએ કહી નાખી છે, કેટલા બધાનું આ એક દીપ કલ્યાણ કરીને પહોંચાડી દે છે અને કેટલા બધાના દીપ પ્રગટાવી દે છે, જીવન સાફલ્ય કરી દે છે. પ્રેરણા નંબર 238. પ્રભુ તારી અસીમ કૃપાથી મારું માનવ અસ્તિત્વ છે, અહીં પવિત્ર પ્રાકૃતિક ઉત્સવના આનંદ માટે જ આવ્યો છું. પક્ષીઓના ગાન માધુર્યના લાવવા માટે આવ્યો છું. દુખી બને ગ્લાની ભર્યું જીવન જીવે, નિશ્વાસ નાખે, સમયનો નિરર્થક ક્ષય કરવા નથી આવ્યો. પક્ષીઓનો કલરવ, ઉતુંગ અભ્રસ્પર્શે શિખરો, રમત્યાળ મંદ ધ્વને કરતા ખળખળ વહેતા ઝરણા મને ખૂબ પ્રસન્ન કરે છે. જંગલો અને સમુદ્રની વિશાળતા, તરંગો તેના ફેણ અને ઘૂંઘવાટને મધુરપમાં હું મુગ્ધ છું. અસંખ્ય દીપ જડિત નિશીથ જોવે અંતર નાચે છે, પ્રકૃતિનો પૂરો આસ્વાદ લેવાની ક્ષમતા પણ તારી જ આપેલી છે. આંખો છે તો જોઈ શકું છું, કાન છે તો ધ્વનિ માધુર્યની શ્રુતિ લબ્ધતા છે, પ્રાણેન્દ્રિયથી સુરભિ દ્વારા આંદોલિત થવાય છે. તું સચ્ચિદાનંદ છો, હું તારું સંતાન છું, આનંદમાંથી મારું આગમન છે, આનંદમાં મારું અસ્તિત્વ છે અને આનંદમાં જ હું વિલય પામીશ. પૂજ્યભાઈ, આ પ્રેરણામાં માનવ અસ્તિત્વ, માનવ જન્મ એ ભગવાનની અસીમ કૃપાથી મળે છે એ બતાવ્યું છે, અને માનવને એણે દુઃખી થવા માટે પૃથ્વી પર મોકલ્યો નથી, એને સુખી થવા માટે, એને આનંદ કરવા, આનંદ લૂંટવા અને આનંદ લૂંટાવવા માટે જ મોકલ્યો છે. માણસ અહી પોતે આનંદ કઈ રીતે લઈ શકે એના માટે ઘણા બધા પ્રાકૃતિક ઉપકરણો ભગવાને માનવના આનંદ માટે બનાવ્યા છે. અહી પવિત્ર પ્રાકૃતિક ઉત્સવના આનંદ માટે જ આવ્યો છે. અહીંયા કેવો આવ્યો છે કે પવિત્ર અને પ્રાકૃતિક ઉત્સવ, નેચરલ બ્યુટી અને એના ઉત્સવ ને એના આનંદ માટે જ આવ્યો છે. પક્ષીઓના ગાન માધુર્યના લાવવા માટે આવ્યો છે. પક્ષીઓ જે કર્ણ મધુર ગાન કરતા હોય છે એનું લાવો લેવા માટે આવ્યો છે. દુખી બની ગ્લાનીભર્યું જીવન જીવી નિશ્વાસ નાખી અને મારા જીવનના સમયનો નિરર્થક ક્ષય કરવા માટે નથી આવ્યો, હું દુખી બનવા નથી આવ્યો, ગ્લાનીભર્યું જીવન જીવવા નથી આવ્યો, એમાં મારા સમયનો હું વ્યય નિરર્થક રીતે કરવા માંગતો જ નથી. પક્ષીઓનો કલરવ, ઉતુંગ અભ્રસ્પર્શી શિખરો, પક્ષીઓ જે કલશોર મચાવતા હોય છે અને ઉતુંગ ઊંચા ઊંચા આપને સ્પર્શતા પર્વતોના શિખરો ને ત્યાંથી રમત્યાળ મંદ ધ્વને કરતા ખળખળ વહેતા ઝરણાઓ મને ખૂબ પ્રસન્નતા આપે છે. તો બીજી બાજુ જંગલો અને સમુદ્રની વિશાળતા ગજબનો આનંદ આપે છે. કિનારા પર થતા તેના ફેણ અને ઘૂઘવાટની મધુરપમાં હું મુગ્ધ થાઉ છું. સમુદ્રના જે મોજા ઉછળે છે એ જે ઘૂઘવાટ કરે છે એની મધુરતા મને મળે છે અને મધુરતામાં હું મુગ્ધ બની જાઉં છું, આનંદિત બની જાઉં છું. અસંખ્ય દીપ જડિત નિશીત મધ્યરાત્રિએ, નિશીત મધ્યરાત્રિએ દીપ જડિત, જેની અંદર દીપ જડેલા છે એવા તારલાઓ, અસંખ્ય તારાઓ, કોઈ તેજસ્વી છે, કોઈ નાના છે, કોઈ મોટા છે, કોઈ લાલ છે, કોઈ ઝુમખામાં છે, કોઈ સ્થિર છે, કોઈ બ્લિંક કરે છે. આ દીપ જડિત, આ તારલાઓ જડિત, તારલાઓથી મઢેલું આકાશ નિશીત એની મધ્યરાત્રિ જોઈને મારું અંતર નાચી ઉઠે છે, ગાય ઉઠે છે, ઝૂમી ઉઠે છે. પ્રકૃતિનો પૂરો આસ્વાદ લેવાની ક્ષમતા પણ તારી જ કૃપાનું ફળ છે, તારી કૃપાથી જ લઈ શકું છું. તે આંખો આપી છે તો આ બધું હું જોઈ શકું છું, તે કાન આપ્યા છે તો આ બધા ધ્વનિનો મધુરતાનો આસ્વાદ હું લઈ શકું છું. ધ્વનિ માધુર્યની શ્રુતિ લબ્ધતા, ધ્વનિ માધુર્ય મારા કર્ણોમાં પડે છે અને સાંભળીને હું લુબ્ધ બનું છું. ઘ્રાણેન્દ્રિયની સુરભિ, નાસિકા દ્વારા હું સુરભિ લઈ શકું છું અને એના દ્વારા હિંદોલિત થવાય છે, આંદોલિત થવાય છે, આલોડિત થવાય છે. તું સચ્ચિદાનંદ છો, સચ્ચિત અને આનંદ. હું તારું સંતાન છું, તારો અંશ છું, તારામાંથી જ આવ્યો છું. તો આનંદ માંથી મારું આગમન થયું છે, મારું અસ્તિત્વ આનંદમાં છે, કારણ કે આનંદ માટે જ તે મને પૃથ્વી પર મોકલ્યો છે. અને આટલા બધા ઉપકરણો મારા આનંદ માટે જ તે ઉભા કર્યા છે, અને આનંદમાં જ હું વિલય પામીશ. સર્વોચ્ચ આનંદ, તારું સ્તુતિગાન, તારું શ્રવણ, તારું પૂજન, તારું અર્ચન, આ બધું કરતા કરતા મારી આંતર ચેતનાના દ્વાર ખુલી જશે, અને આ નાના નાના આનંદની જગ્યાએ શાશ્વત આનંદ તારી કૃપાથી જ હું પામીશ, કે જેનાથી ઉપર કોઈ છે નહીં. જ્યાં પહોંચાડવા માટે તું જ સમર્થ છે, તારા થકી જ હું પહોંચી શકું. અને આ નાના નાના આનંદના ટુકડાઓને પણ સતત અનિર્વચનીય નિસૃત થતો આનંદ જે શાશ્વત છે, એ આનંદમાં જ તારી કૃપાથી મારું વિલીનીકરણ થશે.